સાંભળ્યું. ખરેખર ગુરુદેવશ્રીની વાણી એટલે શ્રુતની લબ્ધિ, વાણીમાં શ્રુતની લબ્ધિ હતી. આ એક જ પ્રવચન તમે 10 દિવસ સુધી સાંભળો ને તો પણ તમને અંદરથી હર પ્રવચન સાંભળતી વખતે અંદરથી અપૂર્વ આહલાદ અને ઉત્સાહ આવ્યા વગર રહે નહીં. 10 લક્ષણ મહાપર્વમાં ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ અને ઉત્તમ આર્જવ ધર્મ ધારક જે 10 ધર્મ ધારક મહામુનિ રાજો છે એમની સાધના, એમને જે સાધના આરાધના કરી છે, જે 3 કષાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા રૂપે પરિણમે છે એવી પરિણતિ આપણા જેવા જીવો માટે આદર્શ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો આજે આપણે હમણાં જે છેલ્લે ઉત્તમ આર્જવ ધર્મ સંબંધી જે થોડુંક પ્રવચન સાંભળ્યું પણ એમાં પણ કેટલી બધી વાતો આવી. પૂજ્ય ગુરુદેવશ્રીએ આર્જવ ધર્મને 2 રીતે સમજાયું, એક નિશ્ચય આર્જવ ધર્મ અને એક વ્યવહાર આર્જવ ધર્મ. આર્જવનો અર્થ થાય સરળતા, રૂજુતા. આર્જવ ધર્મ કયા કષાયના અભાવપૂર્વક પ્રગટ થાય? તો કે માયા કષાયના અભાવપૂર્વક આર્જવ ધર્મ પ્રગટ થાય છે. ખરેખર એવું સમજાવવામાં આવે પણ જ્યારે માયા કષાયનો અભાવ થાય તો ક્ષમા ધર્મ પ્રગટ ના થાય, માર્દવ ધર્મ પ્રગટ ના થાય. ખ્યાલ આવે છે? 10 ધર્મ પ્રગટ થાય પણ આ તો સ્પેસિફિકલી સામે જે વિકાર ભાવ છે એના અભાવ અને એના સ્વરૂપને અને એમાં આપણું એકત્વ અનાદિકાળથી ચાલી રહ્યું છે એ સમજાવવા માટે આ રીતે જોડકા કર્યા છે. પરંતુ ક્ષમા ધર્મ, ક્રોધનો અભાવ થાય તો ખાલી ક્ષમા ધર્મ પ્રગટ ના થાય, 10 ધર્મ પ્રગટ. પણ ખ્યાલમાં આવે છે? આની પણ એક ઋચા તત્વાર્થ સૂત્રમાં આવી છે. સંવરના કારણ છે ને, મારે એ વિષયમાં વિસ્તારમાં નથી જવું, ઘણો બધો બીજો વિષય લેવાનો છે પણ એક તમને ખાલી એક આપું છું પોઈન્ટ વિચારજો. સંવરના કારણમાં કેટલા કારણ આવ્યા? સંવરના કેટલા કારણ આવ્યા? સમિતિ, ગુપ્તી, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષજય અને ચારિત્ર. સમજાય છે? જો સૌથી પહેલા, સોરી મારો ઓર્ડર રોંગ થઈ ગયો, સૌથી પહેલા આવશે ગુપ્તી. સંવરના કારણમાં ગુપ્તી, ગુપ્તી એટલે ગુપ્તીમાં કરે આચાર્ય, ગુપ્તીમાં કાંઈ ના કરે, શું કરે નહીં, કાંઈ ના કરે, પોતાના સ્વભાવમાં ગુપ્ત હોય. હવે ઉપયોગ જયારે બહાર આવે ને, જયારે એક પોઈન્ટ કહું છું સમજો, ઉપયોગ જયારે બહાર આવે તો 5 સમિતિનું પાલન થાય ને, ઈરિયા સમિતિ, એષણા, ભાષા, આદાન, નિક્ષેપણ આદિ. તો એ સમિતિમાં જયારે એ સમિતિનું પાલન થાય તો એ સમિતિમાં કોઈ દોષ ના આવે. એ સમિતિમાં કોઈ દોષ આવ્યો હોય તો એનું પશ્ચાતાપ આદિ કરવા માટે આ 10 ધર્મનું પાલન કરે. કનેક્શન સમજાયું? અને પછી અનુપ્રેક્ષા, પરિષજય અને ચારિત્ર. આ તો એક જસ્ટ પોઈન્ટ ખ્યાલમાં આવ્યો એટલે કીધો કે સમિતિનું જે પાલન કરે છે એમાં કોઈ દોષ આવે, એમાં કોઈ પ્રાયશ્ચિત લેવાનું હોય તો એની માટે આ મુનિરાજ 10 ધર્મનું પાલન કરે છે. હવે આમાં 2 અર્થ કયા કર્યા આજે? ઉત્તમ આર્જવ, આર્જવ સ્વભાવી આત્માના નિશ્ચય. પેલા નિશ્ચયની વ્યાખ્યા લઈએ. આર્જવ સ્વભાવી, આર્જવ એટલે સરળ, સરળ. આપણો સ્વભાવ કેવો છે? સરળ. આપણો મૂળ સ્વભાવ કેવો છે? સરળ. પરિણતિમાં વક્રતા છે, પરિણતિમાં માયા કશાય છે, પરિણતિમાં ક્રોધ કશાય છે, પણ મૂળ સ્વભાવ કેવો છે આપણો? સરળ સ્વભાવ, રુજુ સ્વભાવ, આર્જવ સ્વભાવના આશ્રયથી પ્રગટ થયેલી જે વિતરાગ પરિણતિ, ચારિત્રની જે ઉત્કૃષ્ટ દશા છે 3 કષાયના અભાવપૂર્વકની, ખરેખર એનું નામ નિશ્ચય આર્જવ ધર્મ છે. 2 વાત સમજાય? આર્જવ સ્વભાવ અને આર્જવ ધર્મ. આર્જવ સ્વભાવ એટલે ધર્મી, એ આર્જવ સ્વભાવના આશ્રયથી પ્રગટ થયેલી પરિણતિ. ધર્મી ધર્મ સમજાય છે? ધર્મી, ધર્મીના આશ્રયથી પ્રગટ થયેલી પરિણતિનું નામ ધર્મ છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? આપણી પાસે હમણાં આર્જવ સ્વભાવ છે કે નહીં? પરિણતિમાં અનાધિકારથી વક્રતા, માયાચારી, અંદર કાય, બોલવું કાય, કહેવું કાય, માનવું કાય, કરવું કાય, અનંત અનુબંધી આદિ માયા કશાયનો ભાવ અનાદિકારથી પરિણતિમાં હોવા છતાં પણ એ સમય પણ ત્યાં જ, ત્યાં જ એ સમય પણ ત્યાં જ એ વક્રતાની વચ્ચે, એ વક્રતાના સમયે, એ વક્રતાની પર્યાયના મધ્યમાં આર્જવ ધર્મ, આર્જવ સ્વભાવી ધર્મી છે કે નહીં બોલો. અગર એ કારણ ના હોય, ગુરુજી ચીખડી વાળા વાત લે છે કે અગર એ કારણ ના હોય, એ શક્તિ ના હોય, કુવામાં ના હોય તો અવેડામાં ક્યાંથી આવશે? અગર એ પ્રાપ્તની પ્રાપ્તિ થાય, અગર એ સ્વભાવ ના હોય તો એ સ્વભાવના આશરે પ્રણતિ કેવી રીતના પ્રગટ? મને કહો, આ માઇક માંથી માયાચારી નો ભાવ ક્યારે જશે? આ માઇક નો મોક્ષ ક્યારે થશે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અરે એમાં મોક્ષ જવાનો સ્વભાવ જ નથી, એમાં મોક્ષ જવાનો સ્વભાવ જ નથી. તો આ નિશ્ચય આર્જવ ધર્મ સમજાયો? સરળ રુજુ સ્વભાવી આત્માના આશ્રયથી પ્રગટ થયેલી વિતરાગ પણ. પછી ગુરુદેશીને સમજાવે કે ચોથા ગુણસ્થાનમાં એ આંશિક વિતરાગતા પ્રગટ થઈ, પછી વૃદ્ધિ પામીને પંચમ ગુણસ્થાન, વૃદ્ધિ પામીને પછી પ્રચુર વિતરાગતા પ્રગટ થઈ એ ઉત્તમ આર્જવ ધર્મના ધારક મુનિરાજ, અને પછી એની પૂર્ણતા થાય, એનું ફળ પ્રાપ્ત થાય. બરાબર? આટલી વાત સમજાય. હવે વ્યવહારમાં શું સમજાય? વ્યવહાર જો એક વસ્તુ સમજો, સાપ હોય ને એ ગમે તેટલો આડો તેડો હોય, પરંતુ જ્યારે એને એના બિનમાં પ્રવેશ કરવાનો હોય ને, એના બિનમાં, તો એ શું થવું પડે? શું કીધું, સમજાયો પોઈન્ટ? સાપ ગમે તેટલો હોય પણ જ્યારે એને એના બિનમાં પ્રવેશ કરવાનો હોય તો એ સાપે પણ કેવું થવું પડે? સીધું. એવી રીતના પરના લક્ષ્ય ગમે તેટલી માયાચારી કરી, અને તોરણમળી સાહેબે બીજા અધિકાર, ત્રીજા અધિકારમાં આનું કારણ આપ્યું છે. આ ચાર કષાયની ઉત્પત્તિનું કારણ આપ્યું છે. ચાર કષાયની ઉત્પત્તિનું કારણ પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોવાના કારણે ચાર કષાય ઉત્પન્ન થાય. જીવનમાં યાદ રાખજો, ચાર કષાય તો કાર્ય છે, એનું કારણ છે પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ આ અસંખ્યા પ્રમાણ ગતિનું કારણ છે, એનું મૂળ જળ એ છે. જળ ઉભા છે એટલે શું કીધું, બિલમાં જવું હોય તો એ સાપે પણ સીધું થવું પડે. એવી રીતના આપણે આપણા ઉપયોગને, આપણી માન્યતા, આપણી શ્રદ્ધા, આપણા ઉપયોગને, આપણા પરિણામને, આપણા ભાવને જ્યારે અંતર્મુખ કરીને પોતાના આત્મામાં લીન કરવો હોય તો આપણી પરિણતિ પણ સરળ સીધી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની વક્રતા સહિત, કોઈ પણ પ્રકારના કશાય સહિત, કોઈ પણ પ્રકારના મિથ્યા એકા એકત્વ સહિત જીવ પોતાના સ્વભાવનો અનુભવ નહીં કરી શકે. ખ્યાલ આવે છે? હવે જો બીજો પોઈન્ટ, વ્યવહાર આર્જવ ધર્મમાં શું લીધું, શું લીધું, સરળતામાં શું લીધું બોલો? ત્રણ કશાય ચોકડીના, મુનિરાજની જ વાત લીધી, ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતામાં ઝૂલતા મુનિરાજને જ્યારે ઉપયોગ પ્રમત્ત ગુણસ્થાનમાં એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, અને એ ભૂમિકામાં કોઈ પણ પ્રકારનો અસ્થિરતાનો જે રાગ ઉત્પન્ન થયો બુદ્ધિપૂર્વકનો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ થયો, જેવી રીતના આહાર લેવા જાય ને, તમને સરળ ઉદાહરણ આપીને સમજાવો, આહાર લેવા જાય ને તો જયારે મુનિરાજ આહાર લેતા હોય ને તો ખરેખર તો એ મુનિરાજ ત્યાં પણ બહારમાં આપણને લાગે કે મુનિરાજ આહાર લે છે, પણ ત્યારે પણ મુનિરાજ એ સમય પણ કેટલી બધી વાર પોતાના સ્વભાવમાં અપ્રમત દશામાં અને સાતમા ગુણસ્થાનમાં વયા છે. પરંતુ કોઈ વાર અગર એવું બને કે એ આહાર લેતી વખતે એ આહાર સંબંધી કોઈ વિકલ્પમાં રોકાઈ ગયા, અધિક પોઈન્ટ સમજાય છે, કોઈ પણ પ્રકારનો ચાલતી વખતે કે કોઈ પણ પ્રકારનો એવો દોષ થયો, એટલું જ સરળતાથી એ મુનિરાજ આચાર્ય પાસે આવીને એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરે છે. એકદમ સરળતાથી એ ભાવ કહી દે. જો દોષ થવો એ અપરાધ તો છે જ, પરંતુ એનાથી મોટો અપરાધ છે દોષને છુપાવો. શું સમજાયું? દોષ થવો એ અપરાધ છે, પણ એનાથી મોટો અપરાધ શું છે? એ દોષને છુપાવો, એ દોષને પુષ્ટ કરવો, એ દોષની વૃદ્ધિ કરવી, એનાથી મોટો અપરાધ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ રીતે આર્જવ ધર્મ અને આર્જવ ધર્મી, ધર્મી ધર્મીના આશરે આવો આપણા જીવનમાં પ્રગટ થાય એવી ભાવના સાથે આપણે આગળ ચાલુ કરીએ. અહીંયા આવશે આવશે, આપણે એ ફ્લો ચાર્ટના આધારે આજે ચર્ચા કરશું. આપણે ગઈકાલનો જે વિષય છે એ વિષયને આગળ વધારીએ છીએ. આ ગાથાઓ પણ એ જ ચાલી રહી છે. ખ્યાલ આવે છે? આજે તો ગુરુદેશીએ ગજબ કે તું પરમાત્મા છો, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, હમણાં ને અમર. હવે એ જે ગાથા આપણે ગઈકાલે લીધી હતી, એ ગાથા કઈ હતી? આપણે 20 નંબરની ગાથા લીધી હતી, એના આધારે આપણે ચર્ચા કરી હતી. આજે 21 અને 22 ચાલી ને તો વી જસ્ટ 21 અને 22 લે થોડું રીડિંગ પણ થશે. જીન તેજ આત્મા છે એ સિદ્ધાંતનો સાર છે. આશીષભાઈએ પણ આખો સાર હમણાં કીધો બહુ સરસ રીતે કે ચારે ગુરુ બોલો આ સિદ્ધાંત શબ્દ આવ્યો ને સિદ્ધાંત, સિદ્ધાંતનો અર્થ શું થાય? સિદ્ધાંત સિદ્ધ પ્લસ અંત. આ સ્વાધ્યાયનું ફળ શું છે? આ ચાર અનુયોગને ભણવાનું ફળ શું છે? આ ગુરુવાણીનું શ્રવણ કરવાનું ફળ શું છે? સમજાય છે? આ સિદ્ધ સિદ્ધ દશા જ જેનો અંત છે. સિદ્ધાંતનો અર્થ શું કીધો? સિદ્ધ દશા જ જેનો અંત છે. સિદ્ધ થવું, સુખી થવું એ છે ને આપણું પ્રયોજન. તો જે બહુ સરસ ગાથા છે, જીન તેજ આત્મા છે એ સિદ્ધાંતનો સાર છે. અને બહુ સુંદર રીતે આમાં ગુરુદેશે યોગને ઉભા કરી. એક એક અનુયોગના માધ્યમથી ગુરુદેશે થોડી થોડી ચર્ચા કરી. છે ચારે યોગ હોય, ચરણાનુયોગ હોય, દ્રવ્યાનુયોગ હોય કે પ્રથમાનુયોગ, ખ્યાલ આવે છે? તો ચારે અનુયોગનો સાર વિતરાગતા છે. કર્ણાનુયોગ વાંચતા વાંચતા પણ બીજ સમ્યક્ત્વ હે, સમજાય છે? 10 પ્રકારના સમ્યક્ત્વ છે ને, બીજ સમ્યક્ત્વ. ગણિત ગણિત વાંચતા બોલો જીને સમ્યક દર્શન થયું છે. એ ગણિત વાંચે ને, ગણિત કેલ્ક્યુલેશન કર્ણાનુયોગનું બધું વિસ્તારથી, તો એ વાંચતા વાંચતા જીવને કેવળ જ્ઞાનની મુનિરાજની મહિમા આવે. મુનિરાજની મહિમા આવતા કેવળ જ્ઞાનીની મહિમા આવે. કેવળ જ્ઞાનમાં ઓહવા બધું જણાયું. અને એવો કેવળ જ્ઞાન સ્વભાવ મારા અંદરમાં છે, એવો અંદરમાં હું કેવળ જ્ઞાન સ્વભાવી છું એવી અંદરમાં દ્રષ્ટિ થઈ જાય અને જીવને કર્ણાનિયોગ વાંચતા વાંચતા સમ્યક દર્શન થઈ શકે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલે ખરેખર ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. બોલશો એકવાર આ વાક્ય, બધા બોલશું એકવાર. ચારેવ અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. મેં તમને પહેલા પણ કીધું હતું, વિતરાગતા અને વૈરાગ્ય આ બે ભાવ લઈને આપણે અહીંયાથી જવાનું છે જયારે પણ આપણે સ્વાધ્યાયમાં આવીએ ત્યારે, બરાબર છે? ચલો તો આપણે આ વાંચી લઈએ અને પછી ઓલા ફ્લો ચાર્ટના આધારે ચર્ચા કરીએ. થોડીક ચર્ચા છેલ્લે અગર લાગશે મને તો કર્ણાનિયોગની થોડી ચર્ચા આજના સ્વાધ્યાયમાં આપણે આ સંબંધમાં લઈશું. જો આપણે ફટાફટ એનો અન્યાત ખાલી વાંચી લઈએ, જે જીન છે તે આત્મા છે એ સિદ્ધાંતનો સાર છે. એમ તમે સમજો, એમ સમજીને હે યોગીઓ તમે માયાચારને છોડો. આવી એ વાત બોલો, આજે કેવું 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 કુદરત બંધાયેલી છે બોલો હે. આજે માયા કશાયના અભાવપૂર્વકની ચર્ચા આવી આર્જવ ધર્મમાં અને અહીંયા કે છે માયાચારને છોડો. હવે અને એમાં ગુરુદેશે શું લીધું? માયાચારને છોડોમાં શું લીધું? માયાચારને છોડો બાહ્યની માયા નહીં, માયાચારને છોડો એટલે એમાં શું લીધું ખબર છે? ગુરુદેશી તો અરે તમે પરમાત્મા છો એમ અમને કહો તો છો, અમને તમે કહો છો કે અમે ભગવાન છે, પણ પર્યાયમાં તો રાગ છે, હજીન સંયોગમાં તો શરીર છે, હજીન ધંધો વ્યાપાર છે. અરે આવી બધી માયાચારની પણતીને છોડ. ગુરુદેશી કે જે જ્ઞાનીઓ, જ્ઞાનીઓને ખબર છે આપણી પણતીમાં રાગ છે, જ્ઞાનીઓને ખબર છે આપણા સંયોગમાં શરીર છે, જ્ઞાનીઓને ખબર છે કર્મોનો ઉદય અને સંયોગ ને બધું છે, પરંતુ એ બધાને ગૌણ કરીને જ્ઞાની આપણને કેવા જોવે છે? પોતાને કેવા જોવે છે અને આપણને કેવા જોવે છે? પોતાને પરમાત્મા સ્વરૂપ જોવે છે અને આપણને પણ પરમાત્મા સ્વરૂપ જોવે છે. આ આખો મુખ્ય ગૌણનો આખો ખેલ છે. મોક્ષ માર્ગમાં કોનો ખેલ છે? મોક્ષ માર્ગની શરૂઆત આ મુખ્ય ગૌણના ખેલથી ચાલુ થાય. તમને ખ્યાલ આવે છે? મુખ્ય ગૌણના ખેલથી. તમને કહું એક ઉદાહરણ આપું મુખ્ય ગૌણનું, તમને ખ્યાલ આવશે. અહીંયા કીધું ને તું પરમાત્મા છો, અરે પર્યાયમાં પામરતા હોવા છતાં પણ ગુરુ આપણને પરમાત્મા જોવે છે, ભગવાન આપણને પરમાત્મા સ્વરૂપ કહે છે, કારણ કે આપણું મૂળ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે છે. એક ચોર હોય ને, સાંભળજો યંગસ્ટર્સ માટે, એક ચોર હોય ને, ચોર એ ચોરને પણ દ્રવ્ય દ્રષ્ટિ કરતા આવડે છે. બોલો ફોરમબેન, ખ્યાલ આવે છે શું કહું છું? એ ચોરને પણ દ્રવ્ય દ્રષ્ટિ કરતા આવડે છે. ચોરને દ્રવ્ય દ્રષ્ટિ કરતા આવડે છે. હા, એ ચોર હોય, એ રસ્તામાં જતો હોય અને એને સોનાનો હાર મળ્યો. શું મળ્યું એને? અરે બોલો, જાગો છો ને બધા? બોલો જલ્દી, એને શું મળ્યું? સોનાનો હાર મળ્યો. હવે મને કહો કે ચોરને સોનાનો હાર મળ્યો તો એની માટે શું ઇમ્પોર્ટન્ટ છે? એને એવું થશે કે હાર મળ્યો, અરે બંગડી મળી હોત તો. બોલો જલ્દી બોલો. હાર મળ્યો, અરે બંગડી મળી હતો, વીટી મળી હતો, આ મળ્યો. અરે એને એ ચોરને પણ સોનાનો હાર, એમાં હાર ગોળ થઈ જાય છે અને સોનું મળ્યું એનો આનંદ ચોર પણ લઈ લે છે. લઈ લે છે કે નહીં બોલો? સોનું મળ્યું એનો આનંદ લઈ લે છે. અને આપણને અહીંયા કહે છે હર પ્રવચનમાં 45 વર્ષ લગાતાર એક ધારા પ્રવાહે ટંકાના ચોટે નિશંક ભાવે. બોલો ગુરુદેવશ્રી, હર પ્રવચનમાં કહે છે તું પરમાત્મા છો, તારું સ્વરૂપ કેવું છે તું સમજ. અને તો પણ આપણે કે અરે પણ પર્યાય, અરે પણ પરંતુ, હું તો રેમડી સામે પરંતુ ચાલે, અરે પણ એને બાજુમાં મો. આજે ગુરુદેવશ્રી માર ધડાક એક ગાયે બે ટુકડા, અને એક ગાય બે ટુકડા, પર્યાય રાગ ઉદય સંયોગ ભિન્ન, અને તું અંદરમાં ભિન્ન છો. ભિન્ન છો એટલે તો કે છે, એકને થઈ ગયા હોત તો સ્ટોરી ખતમ થઈ ગયો ને. આઈ અન્ડરસ્ટેન્ડિંગ. અજ્ઞાનીને પણ ઉપદેશ કેમ આપે છે? આ ઉપદેશ અજ્ઞાની માટે છે, કેમ આપે છે બોલો? કારણ કે પર્યાયમાં રાગ હોવા છતાં, અધુરાશ હોવા છતાં, વિપરીતતા હોવા છતાં, અલ્પજ્ઞતા હોવા છતાં, નિમિત્તોની વચ્ચે હોવા છતાં, કર્મની વચ્ચે ને ઉદયોની વચ્ચે હોવા છતાં પણ અને જરા લાઇટલી બોલો, પણ હું એની વચ્ચે રહેવા છતાં પણ પરમાત્મા સ્વરૂપ છું. ખ્યાલ આવે છે? આપણે અરે આપણે પરમાત્મા છીએ પણ રાગ છે. ટોનમાં સમજાય છે ફરક? ગુરુદેશી શું કે છે? રાગ છે પણ તું પરમાત્મા છે, અને આપણે પરમાત્મા છીએ પણ રાગ છે, પણ વિકલ્પ આવે છે, પણ ઉદય છે, પણ ધંધો વ્યાપાર છે, પણ સ્ત્રી પુત્ર મકાન દુકાન છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? આ મુખ્ય ગૌણની આખી કળા છે. બોલો, અહીંયા બેઠા બેઠા હમણાં ઉત્તમ આ આર્જવ ધર્મ, ક્ષમા ધર્મ, માર્દવ ધર્મ પ્રગટ કરી શકો કે નહીં? અહીંયા હમણાં બેઠા બેઠા કરી શકો કે નહીં બોલો? અરે આ જીધો ને ગુરુદેશીએ, અરે ભગવાન 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 કહે છે કે હવે અમને પણ શું, આજે તો ગજબ. ભગવાન કહે છે કે અમને પણ સાંભળવાનું બંધ કરો, અમને પણ સાંભળવાનું બંધ કરો. ચલો એ આખી વાત આપણે આ ફ્લોચાર્ટ આવી ગયું, ફ્લોચાર્ટ આવશે હમણાં, એના માધ્યમથી આપણે આખી એક ચર્ચા લઈએ. ગઈકાલે આપણે ચર્ચા ઉભી કરી હતી કાર્ય જીન અને કારણ જીનની, બધા એ વિષય સાથે જોડાઈ જજો, બરાબર છે? આ યોગ સાર છે ને. યોગનો અર્થ શું થાય? જોડાણ. યોગનો અર્થ શું થાય? જોડાણ. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ. આપણો ઉપયોગ, આપણી શ્રદ્ધા, આપણી માન્યતા, આપણા પરિણામ અગર અશુભ આયતન સાથે જોડાય છે તો એ અશુભ યોગ છે. આપણો ઉપયોગ અગર શુભ આયતન સાથે જોડાય છે તો શુભ યોગ છે, અને પોતાના સ્વભાવ સાથે જોડાય છે તો શુદ્ધ યોગ છે. ત્રણ પ્રકારથી જોડાણ સમજાયું? અરે બોલો, આપણે શું છોડીને આવ્યા? કયું જોડાણ છોડીને આવ્યા? ખ્યાલ આવે છે? એ અશુભ જોડાણ છોડીને આવ્યા. અને ક્યાં આવ્યા? અહીંયા શુભ. અને શુભમાંથી ક્યાં લઈ જાય છે? શુદ્ધમાં લઈ જાય છે. જો હવે આપણે ગઈકાલે જે ઉભું કર્યું હતું, બે વસ્તુ, બે તત્વ ઉભા કર્યા. કયા બે તત્વ? હમણાં ત્યાં નહીં જુઓ, હમણાં મારી સામે જુઓ, હમણાં આપણે લેશું એ આખો. કયા બે તત્વ આપણે ઉભા કર્યા હતા? કાર્ય જીન અને કારણ જીન. યાદ છે? કાર્ય જીન, કાર્ય પરમાત્મા, અને કારણ પરમાત્મા. બરાબર છે? આટલી વાત થઈ. હવે કાર્ય પરમાત્મામાં આપણે છ વસ્તુ લીધી હતી. છ વસ્તુમાં ત્રણની ચર્ચા કરી હતી. ત્રણની ચર્ચા આપણે આ ફ્લો ચાર્ટના માધ્યમથી આજે કરશું. હવે સાંભળજો, જરા વિષય બહુ ગંભીર છે. શું કહે છે? કે જે કાર્ય પરમાત્મા છે એ કાર્ય પરમાત્માનું બંધન સ્વરૂપ પણ મોક્ષમાં. સાંભળજો, એક એક વાક્ય બરાબર સાંભળજો. કાર્ય પરમાત્માનું બહિરંગ સ્વરૂપ પણ મોક્ષ માર્ગને દર્શાવે છે. ભલે બહિરંગ છે, એ ભગવાનનું ખરું સ્વરૂપ નથી, એ બાહ્યનો વેશ છે, પરમોદારિક શરીર છે. આયુ અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે? પણ એ બહિરંગ સ્વરૂપ પણ મોક્ષ માર્ગને દર્શાવે. કારણ કે આપણને શું દેખાય છે? કો આપણને વ્યક્તપણે તો એમનું બહિરંગ સ્વરૂપ દેખાય છે ને, સમજો. અને એ વ્યક્તપણે જે બહિરંગ સ્વરૂપ દેખાય છે એના માધ્યમથી આપણે એમનું અંતરંગ સ્વરૂપ સમજવાનું છે, અને એમના અંતરંગ સ્વરૂપને સમજીને ત્યાંથી લક્ષ્ય હટાવીને આપણા અંતરંગ સ્વરૂપમાં આપણે આવવાનું છે. તમને રૂટ સમજાયો? પેલા રૂટ સમજાયો. રૂટ તમે એને નાખો ને, ગૂગલમાં નાખો ને, તો તમે ચાલવાનું તો પછી ચાલુ કરો, ગાડી પછી ચાલુ કરો, પણ તમારા જ્ઞાનમાં આખો રૂટ આવી જાય કે નહીં? આવી જાય કે નહીં બોલો? ખ્યાલ આવે છે? તો એ રીતે અહીંયા પેલા આખો રૂટ સમજો કે અશુભથી તો બચીને આવ્યા, છૂટીને આવ્યા. આ ક્રમ છે ને, ક્રમ છે ને, તો અશુભથી છૂટીને આવ્યા. હવે હમણાં ક્યાં છે આપણે? આપણી સામે કોણ છે? તો કે કાર્ય પરમાત્મા છે, કાર્ય જીવ છે, બરાબર. અને એ કાર્ય જીવ શું કહે છે એ સમજવું પડશે. એ કાર્ય જીન આપણને શું સંદેશો આપે છે સમજવું પડશે. એ કાર્ય જીન આપણને શું ઉપદેશ આપે છે સમજવું પડશે. અને એ કાર્ય જીન આપણને ક્યાં લઈ જાય છે સમજવું પડશે. જીન જૈન ધર્મના ભગવાન, એ ભગવાન ભક્તને ભક્ત નથી બનાવતો, એ ભક્તને આવેલા ભક્તને ભગવાન બનાવે છે, આવેલા ભક્તને એના પોતાના ઘરે પહોંચાડે છે. પોઈન્ટ સમજાયું? આટલું સમજાય છે, ખ્યાલ આવે છે? તો બાહ્યના આપણે ત્રણ જે ચિહ્ન કહો, સ્વરૂપ કહો, લક્ષણ કહો, એના માધ્યમથી આપણે કેટલી અજબ ગજબની વાતો કાલે શીખી હતી. શું શીખી હતી? હાથ પે હાથ ધરે, નાસાગ્ર દ્રષ્ટિ, પદ્માસન, ખડગાસન. પણ સમજાય છે, જે અહીંયા એક્ઝામ્પલ છે, આપણને કોઈ કષાય ભાવ આવે, અંદરમાં કષાય ભાવ આવે ને, તો આપણે આ જે આપણું કપાળ હોય ને, એ શું થઈ જાય? અહીંયા સડ પડે ને, સમજાય છે? એ કોનો પ્રતિક છે બોલો? કોનો પ્રતિક છે? ક્રોધનો, કષાયનો, આકુરતાનો. બોલો, ભગવાન ભગવાન ભગવાનના સહયોગમાં જે પરમોદારિક શરીર છે, જુઓ, આંખ જુઓ, હાથ જુઓ, પદ્માસન મુદ્રા જુઓ, શું આ મુદ્રા આપણને કંઈક શીખડાવતી નથી? કંઈક સંદેશો નથી આપતી? આપણે એ રીતે જોશું ને, તો ત્યાં ઉભા ઉભા સાંભળજો, ત્યાં ઉભા ઉભા એ ભગવાનના દર્શન કરતા કરતા ગોમર સાહજીમાં આવ્યું છે, નિભક્તિ અને નિકાચિત કર્મના મૂળિયા આવી જાય. ત્યાં ઉભા ઉભા એ ભગવાનના દર્શન કરતા કરતા એનું રૂપ નિહાળતા અને સમજતા શું કહે છે, એ સમજતા દર્શન મોના મૂળિયા આવી જાય છે, મિથ્યાત્વના મૂળિયા આવી જાય છે, અકર્તા સ્વભાવની જાહેરાત થાય છે. બરાબર, આટલી વાત આપણે બહાર નીકળી. હવે અંદર જઈએ તો અંદરમાં ભગવાનની અંતરંગ દશા, આંતરિક ગુણો, ખ્યાલ આવે છે? જે રીતના 46 ગુણ છે ને તીર્થંકર 46 છે ને, તો એમાંથી 42 બરાબર અને 4, હા તો બધાને ખ્યાલ છે, 4 અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, 4 અનંત ચતુષ્ટય કહો કે 9 કેવળ લબ્ધિ કહો. આ શું છે? આ ભગવાનના અંતરંગ ગુણો છે, એમની અંતરંગ વિશેષતા છે, એમનું અંતરંગ સ્વરૂપ છે. તમને એકદમ પિક્ચર ખ્યાલમાં આવે છે ને, આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે? આપણે બહિરંગ સ્વરૂપ સમજ્યા, તો ગ્રહિત મિથ્યાત્વનો ભાવ થયો. હવે અંતરંગ સ્વરૂપ સમજશું ભગવાનનું, તો અગ્રહિત મિથ્યાત્વનો ભાવ થયો. ખરેખર કહું, જે પ્રાપ્ત છે ને, એ પર્યાપ્ત છે સ્વભાવ સુધી પહોંચવા માટે. આ ઉત્કૃષ્ટ નિમિત્ત પ્રાપ્ત થયા છે, એ પર્યાપ્ત છે પોતાના કાર્ય સ્વભાવ સુધી પહોંચવા માટે, પોતાના કારણ સ્વભાવ સુધી પહોંચવા માટે, પોતાના કારણ જીન સુધી પહોંચવા માટે. જેવી રીતે બાળકને ચંદ્રમાં જોવો હોય, બોલો રીટાબેન, બાળકને ચંદ્રમાં જોવો હોય તો માતા શું કરશે? પોતાની આંગળીના માધ્યમથી આકાશમાં રહેલો ચંદ્રમાં બતાવશે. અરે બોલો, બરાબર છે? તો બાળક શું કરશે? આંગળીના માધ્યમથી એ ચંદ્રમાં જોશે, ત્યારે શું થશે? આંગળી છૂટી જશે અને એનું લક્ષ્ય ક્યાં જશે? ચંદ્રમાં. એવી રીતના જીનેન્દ્ર મુદ્રા, આ જીન સ્વરૂપ સમજાય છે, આપણને આપણું સ્વરૂપ બતાવે છે, તો એમનું સ્વરૂપ સમજીને આપણે ત્યાંથી પણ ઉપયોગ હટાવીને આપણા સ્વભાવમાં ઉપયોગ નહીં લઈ જઈએ, ત્યાં સુધી ખરેખર આપણે યથાર્થ રૂપે એમનું સ્વરૂપ પણ નથી સમજ્યું. બરાબર, હવે આપણે એમની ત્રણ વાત લીધી અંતરંગ સ્વરૂપમાં, એમની વિતરાગતા, સર્વજ્ઞતા અને અનંત સુખ. સિદ્ધ ભગવાનને લો તો અવ્યાબાદ સુખ. ત્રણ શબ્દો યાદ રહેશે બધાને, યંગસ્ટર્સ બધા ખ્યાલ આવે છે? અંતરંગ સ્વરૂપમાં પહેલી વાત કહી લીધી, વિતરાગતા, બરાબર છે? હવે જો આ વિતરાગતા જે પ્રગટ થઈ છે, એની માટે આપણે થોડાક પાછળ જઈએ. વિતરાગતા પ્રગટ કયા ગુણ સ્થાને થાય? થોડોક હવે કર્ણાનિયોગનો થોડોક વિષય લઉં છું, તમારો ઉપયોગ એકાગ્ર રાખજો, તમને સમજાશે. કોઈ પણ જીવ પોતાની વિતરાગ સ્વરૂપ તો છે જ, ફટાફટ મારી સાથે રહેજો બધા, ઓકે? વિતરાગ સ્વરૂપ તો છે જ, પરિણતિમાં વિતરાગતા, પૂર્ણ વિતરાગતા. યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ વિતરાગતા? કોઈ જગતના પદાર્થ પ્રત્યે રાગનો ભાવ નહીં અને કોઈ જગતના પદાર્થ પ્રત્યે દ્વેષનો ભાવ, એવી સમભાવમય વિતરાગમય પરિણતિ કોઈ પણ જીવને પ્રગટ થાય, પૂર્ણ વિતરાગતા, એની ચરમ સીમાએ વિતરાગતા પહોંચી જાય, સમજાય છે? હાઈએસ્ટ પૂર્ણ વિતરાગતા. તો કયા ગુણ સ્થાનમાં જીવ પૂર્ણ વિતરાગી થાય? જો આપણે એક પોઈન્ટ ખ્યાલમાં લેજો, એમની વિતરાગતા, એમની સર્વજ્ઞતા અને એમના પ્રગટ થયેલા અનંત સુખને સમજાય છે? સમજીને એ જેના આધારે પ્રગટ થઈ છે એવું કારણ મારી પાસે છે ત્યાં પહોંચવાનું છે. તમને ખ્યાલ આવે છે ક્યાંથી ક્યાં જશું? પણ સમજાય છે, એમની વિતરાગતા પ્રગટ થઈ. તો પ્રશ્ન, આવી વિતરાગતા તમને પ્રગટ, જેવી રીતના આપણે કહીએ ને કે અંબાની અદાની હોય કોઈ એનો દીકરો હોય અને સ્કૂલમાં સાથે ભણતા હોય નોર્મલ સ્કૂલમાં, અને પછી એ પહોંચી જાય એકદમ આગળ, તો પછી એનો ફ્રેન્ડ હોય ને એને શું લાગે? અરે અમે તો સાથે ભણતા હતા, સાથે જમતા હતા, સાથે ટિફિન ખાતા હતા. પોઈન્ટ ખ્યાલમાં હશે? એવી રીતના જેટલા પણ જીવ સિદ્ધ થયા, જેટલા પણ જીવ વિતરાગી થયા, જેટલા પણ જીવ મુક્ત થયા, જેટલા પણ જીવ સુખી થયા, એ બધા અને આપણે બધા ક્યાંથી નીકળ્યા હતા બોલો? અરે બધા સાથે ક્યાંથી નીકળ્યા હતા બોલો? આપણે બધા નિગોદમાંથી નીકળ્યા હતા ને. તો એ જીવ પણ આપણા જેવો પર્યાયમાં રાગ દ્વેષ સહિત, અલ્પજ્ઞતા સહિત, મિથ્યાત્વ સહિત, અજ્ઞાન સહિત, દુઃખ સહિત, પરિભ્રમણ સહિત, જન્મ મરણ સહિત હતો. પરંતુ એ જીવે કઈક એવો પુરુષાર્થ કર્યો અને એ પુરુષાર્થ વડે, સમજાય છે, એ સમજણ વડે, એ પુરુષાર્થ વડે એ જીવ પોતાની પ્રણતિમાં પૂર્ણ રાગ દ્વેષથી રહિત વિતરાગી થયો. હવે થોડુંક જેને ગુણસ્થાનનો ખ્યાલ હશે એને ખ્યાલ આવી ગયો કે હું શું પૂછું છું, પૂર્ણ વિતરાગતા કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? ટોટલ પૂર્ણ વિતરાગતા વિચારીને બોલજો, હું તમને એમાં પાસે પ્રશ્ન પૂછીશ. અગિયારમાં, હવે જો મેં કીધું ને વિચારીને જરા બોલજો, એટલે કઈ વાંધો નહીં, ડિસ્કસ કરો, પણ બહુ ટાઈમ નહીં લેતા. પૂર્ણ વિતરાગતા કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? જો બહુ ગજબ ચર્ચા છે, જરા સાંભળજો. અગિયારમાં પણ અને બારમાં હજી ગજબ છે, આમાં તમે સમજો, હજી કેવળ જ્ઞાન થયું નથી. નિર્ણય કરીને જજો આજે તો પોતાના વિતરાગ સ્વભાવનો. હજી કેવળ જ્ઞાન થયું નથી, અનંત સુખ પ્રગટ થયું નથી, અરિહંત દશા પ્રગટ થઈ નથી, સિદ્ધ દશા પ્રગટ થઈ નથી. બોલો ફોરમબેન, આપણો તો રોજનો વિષય છે. સિદ્ધ દશા પ્રગટ થઈ નથી, બોલો દીપ્તિબેન. પણ તો પણ બારમાં, અગિયાર અને બારમાં ગુણસ્થાનમાં જીવ પોતાના સ્વભાવના આશ્રયથી પૂર્ણ વિતરાગ ભાવ પ્રગટ કરી શકે છે. એનો મતલબ એ છે કે વિતરાગતા પ્રગટ કરવા માટે કેવળ જ્ઞાનની જરૂર નથી, વિતરાગતા પ્રગટ કરવા માટે અધિક જ્ઞાનની જરૂર નથી. હવે તમને અગિયારમાં ગુણસ્થાનની સિચ્યુએશન કહીશ ને, તમને ખરેખર એટલો આનંદ આવશે. તમે એક ખાલી કહું છું, એક એક તમને સમજાશે, સમજવાનો પ્રયત્ન કરજો, બધું સમજાશે. જગતની તો બધી વાત સમજાય છે કે નહીં બોલો? ખ્યાલ આવે છે? તો આ કેમ ના સમજાય તો આપણી વાત છે. કોઈ મુનિરાજ, થોડુંક આપણે પાછળ જઈએ છીએ, ચલો આપણે ક્યાં આવ્યા, જલ્દી ક્યાં આવ્યા, અગિયાર અને બારમાં આપણે હોલ્ટ કર્યો. પહેલા ગુણને લઈને, પહેલી વિશેષતાને લઈને, વીતરાગી. ઓહ, અગિયાર અને બાર ગુણસ્થાનમાં એ વીતરાગી જીવ ક્યાં હોય, ક્યાં હોય? અરે બપુ, એ તો મને પણ ખબર છે, સ્વભાવમાં હોય. સ્વભાવમાં ના હોય ને વિતરાગતા કેવી રીતના પ્રગટ થશે? સ્વભાવમાં હોય એ તો બરાબર છે, પણ ક્યાં હોય નો અર્થ કે વ્યવહારથી ક્યાં હોય? વન જંગલમાં બિરાજમાન મુનિરાજ હોય, વન જંગલમાં બિરાજતા મુનિરાજ. તમને બધાને ખબર છે, થોડું સમજો, યંગસ્ટર્સને તો એકદમ પકડાઈ જશે. છઠ્ઠા ગુણ, ચૌદ ગુણસ્થાન તમારા ખ્યાલમાં લેજો, છઠ્ઠા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી મુનિ દશા છે. છઠ્ઠાથી લઈને બારમા સુધી મુનિ દશા છે ને, તો મુનિ દશાની ઉત્કૃષ્ટ દશા છે, ઉત્કૃષ્ટ ગુણસ્થાન છે અગિયાર અને બાર. પોઈન્ટ શું કહેવા માંગે છે અહીંયા, કે અગિયાર અને બાર ગુણસ્થાનમાં પહોંચતા જીવ પૂર્ણ વિતરાગી થઈ શકે છે પોતાના વિતરાગ સ્વભાવના આશ્રયથી. હવે થોડા પાછળ આવો, થોડા પાછળ આવો. એ વિતરાગતા પૂર્ણ પ્રગટ થઈ ને, પણ એ વિતરાગતા પ્રગટ થવાનું ચાલુ ક્યારથી થયું હતું? પોઈન્ટ સમજાય છે? અરે પરિણતિમાંથી પૂર્ણ રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષ પૂર્ણ ગયા, પરંતુ એ મોહ રાગ દ્વેષ જવાનો ક્રમ ક્યારથી ચાલુ થયો હતો? તમને ખ્યાલ આવે છે? હવે સમજો, હવે સમજો, હવે ક્યાંથી ક્યાં આવી ગયા આપણે? આપણે ચોથા ગુણસ્થાનમાં આવી ગયા. હવે ફટાફટ આપણે ચોથાથી બારમાં, ચોથાથી અગિયારમાં અને ચોથાથી બારમાની યાત્રા સમજશું. ચોથાથી બારમાની યાત્રા સમજશું, એની માટે આ ફ્લો ચાર્ટ છે, એની માટે આ ફ્લો ચાર્ટ છે. જલ્દી જલ્દી આપણે ફ્લો ચાર્ટ જોઈએ. જો હવે આપણે સૌથી પહેલા બારમાં પહોંચવા માટે, અગિયારમાં, અગિયાર તો ઠીક છે ચલો એની વાત પછી કરીએ, બારમાં પહોંચવા માટે, પૂર્ણ વિતરાગી થવા માટે, પૂર્ણ સુખી થવા માટે સૌથી પહેલા જીવે અક્રમ, જો આ ક્રમ તમે યાદ રાખજો, આ ક્રમ બહુ ગજબ છે. આ જીનાગમ અને ગુરુદેશના પ્રવચનમાંથી આ ક્રમ લીધો છે, બરાબર મમતાબેન? જોઈ લો એકવાર તમે શું કીધું. સૌથી પહેલા એ દેવ દર્શન ગુરુવાણી શ્રવણ, આ સ્ટેપ્સ કહું છું ફટાફટ. હવે આમાં બહુ વિસ્તાર થઈ શકે પણ આપણી પાસે સમય બહુ ઓછો છે, ફટાફટ લઉં છું. દેવ દર્શન અને ગુરુવાણી શ્રવણ, જ્યાં સુધી જીવ મંદિરમાં નહીં આવે ને ત્યાં સુધી આ અંદરમાં નહીં આવી શકે. એટલે જે મંદિરમાં આવતા એને શું કહીએ? મંદિર આવો. અને મંદિર આવતા એને શું કહીએ? અંદર આવો. બરાબર છે? ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા દેવ દર્શન સમજી લેજો, દેવ દર્શન, ગુરુવાણી શ્રવણ, અને સેકન્ડ છે એ સાંભળીને, એ દર્શન કરીને થર્ડ સેકન્ડ સ્ટેપ છે સ્વાધ્યાય, એટલે જીવવાણી. સમજાય છે? તો દેવ શાસ્ત્ર ગુરુની સ્થાપના કરી, શું કરી? દેવ શાસ્ત્ર અને ગુરુને સ્થાપ્યા, અને એમના સાનિધ્યમાં રહેવા વાળો જીવ, સમજાય છે? એમની વાત સાંભળવા વાળો જીવ, સમજવા વાળો જીવ, યોગને ઉપયોગને અહીંયા જોડવા વાળો જીવ ખરેખર પછી આગળના સ્ટેપમાં, અરે આટલું સાંભળશે ને તો ચિંતન મંથન કરશે, જલ્દી જલ્દી આગળ વધીએ છે તો ચિંતન મંથનમાં આવશે, સાંભળશે ચક્ષુ ઇન્દ્રિયથી અને ચિંતન મંથન કરશે મનથી. કર વિચાર, તો જે સાંભળીએ છીએ એનો વિચાર નહીં કરીએ તો આપણે પામી નહીં શકીએ. ચલો આગળ વધીએ છે, પછી આપણે એનો વિસ્તાર કરશું. હવે ચિંતન મંથનમાં શું કરશે? પ્રયોજનભૂત વાતોનો વિકલ્પમાં નિર્ણય, તત્વ નિર્ણય, ચિંતનનું ફળ નિર્ણય, ગુરુવાણી સાંભળવાનું અને દેવદર્શન કરવાનું ફળ સ્વાધ્યાય, સ્વાધ્યાયનું ફળ ચિંતન, ચિંતનનું ફળ નિર્ણય. સમજાય છે બધાને? પાછળ બધાને ખ્યાલ આવે છે? સૌથી પહેલા શું કીધું? દેવ શાસ્ત્ર ગુરુનું સાનિધ્ય, ગુરુવાણીનું શ્રવણ, એના માધ્યમથી ગુરુદેશી શું કહેતા? એક આત્માર્થીના જીવનમાં 2-4 કલાક તો સ્વાધ્યાય હોવો જોઈએ. તમે શરીરને ટાઈમ ટુ ટાઈમ મીલ આપો છો કે નહીં? બોલો પ્રતિતિ, ડુ યુ ગીવ ઓર નો? ભલે ડાયટ જે પણ હોય પણ આપો છો ને ટાઈમ ટુ ટાઈમ? અડધા બોલતા જ નથી આજે. બોલો, શરીરને ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપો છો કે નહીં? આહા, એવી રીતના આત્માનો ખોરાક ટાઈમ ટુ ટાઈમ સ્વાધ્યાય છે. ખરેખર આ વાંચવું એ અધ્યયન છે અને આના ઉપર ચિંતન મંથન ચાલે ને 24 કલાક, એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય તો ઊંઘમાં પણ ચાલે, સ્વાધ્યાય તો હાલતા ચાલતા ચાલે. સ્વ અધ્યાય, સ્વની મુખ્યતા તો 24 કલાક રહી શકે કે નહીં? તમને જેની રૂચિ હોય એ તમારા ઉપયોગમાં નિરંતર રહેશે. ચલો આગળ વધીએ, ખ્યાલ આવે છે? તો પ્રયોજનભૂત વાતોનો વિકલ્પાત્મક જ્ઞાનમાં શું થશે? વિકલ્પમાં એટલે વિકલ્પાત્મક જ્ઞાનમાં શું થશે? નિર્ણય. વારંવાર લાગશે હું આ છું, આ નથી, હું આ વાણીનો કરતા નથી, હું આ રાગનો કરતા. કાલે તો ગુરુદેવ, ગઈકાલનું ગજબનું પ્રવચન, ગજબનો એક પ્રવચનનો અંશ હતો. ભગવાનની પર્યાયમાં રાગ નથી એટલે ભગવાન રાગ ના કરતા નથી ને. અહીંયા કે છે તારી પર્યાય, એટલે અમારી પર્યાયમાં રાગ, ગુરુદેશન કાળનું પ્રવચન, અમારી પર્યાયમાં રાગ છે તો અમે તો રાગ ના કરતા છીએ ને. તો ગુરુદેશે કીધું, ના, તારી પર્યાયમાં રાગ દ્વેષના પરિણામ અને સંયોગમાં શરીર છે, હોવા છતાં પણ તારો સ્વભાવ, અકર્તા સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ એ પર્યાયમાં થતા રાગ દ્વેષના પરિણામનો કરતા નથી. ખ્યાલ આવે છે? સમજાય છે? ચલો સમજાય છે? એક 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 ફ્લો ચાર્ટમાં આગળ વધીએ છે. ક્યાં આવ્યા આપણે પહેલા? ક્યાં આવ્યા આપણે? સાચા દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્ય અહીંયા આવ્યા. એટલે સમજાય છે શું થયું? આખા જગતને આપણે છોડીને આવ્યા, 5 ઇન્દ્રિયના વિષય ભોગોને છોડીને આવ્યા, પાપના અનેક, તીવ્ર પાપના અનેક સ્થાનોને છોડીને અહીંયા આવ્યા. બરાબર છે? હવે આવી અદ્ભુત વાણી, આ પ્યોર માલ છે, આ પ્યોર માલ તમને આવો, પ્યોર માલ ક્યાંય નહીં મળે. ખ્યાલ આવે છે? મૂળ માર્ગ સાંભળો જીવનો. ચલો આગળ વધીએ. તો સ્વાધ્યાય, ચિંતન, મંથન અને પછી શું કીધું? પ્રયોજનભૂત વાતોનો વિકલ્પમાં શું થાય છે? તત્વ નિર્ણય થાય છે. તત્વ નિર્ણય, શરીરમાં કોઈ રોગ આવે તો તરત અંદરમાં તત્વ નિર્ણય થવો જોઈએ, આ હું નથી અને આનો હું કરતા નથી, આ મારી ઈચ્છા મારા વિકલ્પ અનુસાર નહીં પરિણમે. પ્રયોગ, પ્રાયોગિક આપણે વિધિમાં આવવું પડે છે, નોટ ઓનલી હિયરિંગ, નોટ ઓનલી સેઇંગ, ખાલી સાંભળવું સાંભળવાથી કામ નહીં થાય. બરાબર છે? તો તત્વ નિર્ણય, તત્વ નિર્ણય પૂર્વક શું થશે? અભ્યાસ. હવે સ્વાધ્યાયની ડેપ્થ વધવી જોઈએ. શું વધવું જોઈએ મમતાબેન? ડેપ્થ વધવી જોઈએ. તે અભ્યાસ, નિરંતર અભ્યાસ રહીશ. તમે મને કહો, તમારા બાળકને તમે સ્કૂલમાં મૂકી આવો, પછી 2-5 કલાકે આવે, બોલો ધારાબેન, તો તમારે હવે અભ્યાસ કરવો પડે, અભ્યાસ કરવો પડે, કરવો પડે. બાળકને યાદ કરવાનો અભ્યાસ કરવો પડે કે અભ્યાસ ચાલે? અરે બોલો, એનો એની યાદ આવે કે એની યાદ લાવી પડે? કેમ? કારણ કે તમને એમાં એકત્વ છે, એ તમારી રૂચિનો વિષય છે. પણ સમજાય છે, તો તમારા જ્ઞાનમાં કોઈ પણ કાર્ય કરતી વખતે એ તમારા જ્ઞાનમાં ઉર્ધ્વ થયા વગર નહીં રહે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ અભ્યાસની ભૂમિકામાં જીવ આવે, અને અભ્યાસ કરતા કરતા પછી શું થશે બોલો? અભ્યાસ કરતા કરતા, હવે ઘણો બધો વિષય છે એને સ્કીપ કરું છું, પાંચ લબ્ધિપૂર્વક જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. આ આ થઈ વિતરાગ દશાની પ્રાપ્તિનો પહેલો કદમ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત. હવે સમ્યક દર્શન થાય તો કોને થઈ શકે? જલ્દી બોલો. સમ્યક દર્શન, આંશિક વિતરાગતા, સમ્યક જ્ઞાન, દર્શન મોનો ઉપશમ શૈષયોપશમ, અનંતાનુબંધીનો અભાવ, ચારે ગતિના જીવોને થઈ શકે કે ના થઈ શકે? હવે બોલું, પકડજો જલ્દી. આપણે ક્યાં આવ્યા? ફોર્થ પર આવ્યા. ફોર્થ પર ફટાફટ આગળ વધીએ છીએ. ફોર્થ પર આવ્યા. મને કોઈ પર્યાયમાં રાગ હોવા છતાં સંયોગમાં શરીર છે, કર્મનો ઉદય છે, તિર્યંજ ગતિનો જીવ છે, અને પર્યાયમાં રાગનો સદભાવ પણ છે, આ બધું હોવા છતાં જીવ સમ્યક દર્શન કરી શકે? અરે બોલો, લઈ શકે સમ્યક્ત્વ? સંયોગમાં ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, પર્યાયમાં રાગ દ્વેષ કશાય છે, બધું છે. તમે સમજો, રાગનો અભાવ તો પછી થાય છે, કર્મનો ક્ષય તો પછી થાય છે. આમાં 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 ખરેખર ઉછળી પડ્યો. શરીરનો વિયોગ તો 14માં જશે, રાગ જશે 10માં, અલ્પજ્ઞતા જશે 12માં, કર્મ જશે 14માં, સમોષણ આદિનું વિઘટન થશે 13માં, યોગ નિરોધ થશે 13માં. આ બધું હોવા છતાં પણ, આ બધાની મધ્યમાં રહેવા છતાં, આ બધાથી હું ભિન્ન છું એવો અનુભવ, એવી દ્રષ્ટિ કરવા વાળા જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. હું તમને એક પ્રશ્ન પૂછું. નવમી ગ્રહવિકનો દેવ અને એક મેંઢક, બે વસ્તુ ઉભી કરું છું, બે બે જીવ, એક મેંઢક અને નવમી ગ્રહવિકનો દેવ, સુખી કોણ છે? એટલે મેંઢક, એ મેં કઈ એવું નથી કીધું કે એક સમયદર્શી છે મિથ્યા દ્રષ્ટિ. આઈ હેવ નેવર સેડ ધેટ. આઈ એમ જસ્ટ આસ્કિંગ અ સિમ્પલ ક્વેશ્ચન. ડિડ આઈ સે કે મેંઢક પંચમગુણ સ્થાનવર્તી છે? અગર હું એવું કહું તો પછી તો એનો શું પ્રશ્ન પૂછવાનો અર્થ છે? મારો પ્રશ્ન સાંભળજો, મેંઢક સુખી છે કે દેવ સુખી છે? તિર્યન સુખી છે કે દેવ સુખી છે? બોલો. એક્ઝેક્ટલી, આઈ વોન્ટ ધીસ આન્સર. અરે તિર્યન સુખી છે, દેવ સુખી છે, એનો આધાર એ દેવ ગતિનો જીવ છે, ના તિર્યંશનો જીવ છે નથી. તિર્યન સુખી છે ને દેવ સુખી છે એનો આધાર, અરે તિર્યન દુખી છે ને દેવ સુખી છે એનો આધાર બાહ્ય સંયોગ નથી. સમજો, તમને તમારો સામે પ્રશ્ન આવ્યો છે કે એ કયા ગુણ સ્થાનમાં છે, એની શ્રદ્ધા શું છે, એની માન્યતા શું છે. નવમી ગ્રહવિકનો દેવ આટલી બધી અનુકૂળતાની વચ્ચે પણ મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત હોવાના કારણે ત્યાં એ અનંત દુઃખી છે? હું જે બોલું છું સમજાય છે? અને મેંઢક, હવે બોલો, સામે આ મેંઢક હોય અને કોઈ તમને કહે કે આ સમ્યક દ્રષ્ટિ છે, મહામચ્છ હોય અને તમને કોઈ કહે કે સમ્યક દ્રષ્ટિ છે, અંદરમાં અનુભવ થઈ ગયો છે, સમ્યક્ત થઈ ગયું છે, મિથ્યાત્વનો અભાવ થઈ ગયો છે, અનંતાનુબંધી વહી ગઈ છે, અને એ કશાય ચોકડીના અભાવ પૂર્વકની સ્વરૂપા ચરણ ચારિત્ર રૂપ પર્યાય પ્રગટ થઈ છે, કોણ માનવા તૈયાર થશે? કો આ ચોથા ગુણસ્થાન ને સૌથી 14 ગુણસ્થાનમાં સૌથી ડિફિકલ્ટ ગુણસ્થાન હોય ને, સમજવા માટે કોઈ ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ, તો ફોર્થ ગુણસ્થાન છે. સૌથી ડિફિકલ્ટ ગુણસ્થાન સમજવા માટે, સમજાવવા માટે અને સ્વીકાર કરવા માટે ફોર્થ ગુણસ્થાન છે. તમને સિંહની પર્યાયમાં માવી ભગવાને સમ્યક દર્શન થયું, બરાબર છે? બોલો મમતાબેન, આપણે ત્યાં જંગલમાં ઉભા હોઈએ કદાચ દૂર ક્યાંય જંગલમાં, અને એ સિંહને હરણનું ભક્ષણ કરતા આપણે જોતા હોઈએ, તમને બધાને સમજાય છે? આજે છો મારી સાથે બધા? એ સિંહને આપણે હરણનું ભક્ષણ કરતા દૂરથી આપણે બધા જોતા હોઈએ, અને કોઈ આપણા કાનમાં આવીને કહી જાય કે હમણાં એક્ઝામ્પલ કે કોઈ બીજા તીર્થ મહાવીર ભગવાનને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું ત્યારે વાસુપૂજ્ય ભગવાનનું સમોષણ એમનો કાર ચાલતો. તો કોઈ એમ કે વાસુપૂજ્ય ભગવાનના સમોષણમાં અમે હમણાં સાંભળીને આવ્યા કે આ સિંહ છે ને, સિંહ જે હમણાં હરણનું ભક્ષણ કરે છે ને, આ સિંહને અડધો કલાક પછી કે થોડા સમય પછી જોજો હમણાં ચારણ રુદ્ધિધારી મુનિરાજ આવશે. એ સાંભળીને આવ્યો હોય કોઈ જીવ, અને જોજો હમણાં ચારણ રુદ્ધિધારી મુનિરાજ આવશે અને એનો ઉપદેશ સાંભળીને, સમજાય, એની સામે ઉપદેશ સાંભળીને એની સામે હમણાં આ સિંહને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની છે એવું કોઈ આપણને કહી જાય તો તમે 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 શું કરશો બોલો? તમે માનવામાં નહીં આવે આ સિંહને, કારણ કે તમને શું દેખાય છે, શું કરી રહ્યો છે હમણાં, શું કરી રહ્યો છે તમને શું દેખાય છે, જરા સમજો. આપણે આપણે ઔદયિક ભાવથી જોઈએ ને એકબીજાને, અરે એના ઔદયિક ભાવ, એનો અશુભ ભાવ, તીવ્ર કષાયનો ભાવ ક્ષણ માત્રમાં વ્યય પામીને મુનિરાજ આવશે, દર્શન કરશે, ભાવભૂમિ શુદ્ધ થશે, પાંચ લબ્ધિ થઈ જશે. બોલો, પાંચ લબ્ધિ, શેવક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના પ્રાયોગ લબ્ધિ, કરણ લબ્ધિ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્ત થશે કે નહીં થાય? સિંહને ન થાય ને, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, બોલો થશે કે નહીં? આ બધું થશે, એક અંતર મુહૂર્તમાં બધું થઈ જશે. બોલો, અને એ જીવને ત્યાં એ પોતાના સ્વભાવના આશ્રયથી સમ્યકની પ્રાપ્તિ થઈ જશે, નિર્વિકલ્પ દશા આવી જશે, ક્ષણ માત્ર માટે પરમપદને પ્રાપ્ત કરી લેશે. છે કે નહીં આ કમાલ? બોલો, હું તમને એમ કહું, લીંબુ શરબત મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કાલે આપ્યું હતું ને, લીંબુ શરબત બનાવો હલે તો એમાં બધું મિક્સ કરો કે નહીં, અહીંયા નહીં હૈદરાબાદ આપ્યું હતું, મિક્સ કરો કે નહીં બધું? હવે હું તમને કહું મમતાબેન, આમાં સાકર છે વધારે છે ઓછી છે? સાકર ઓછી છે કે વધારે છે? ચાખો, ચાખી શકો કે નહીં? બધું મિક્સ થઈ ગયું? અરે બોલો, મિક્સ થઈ જવા છતાં પણ મિક્સ નથી થયું. અરે પોઈન્ટ તો આ છે ને, મિક્સ થવા છતાં પણ મિક્સ નથી થયું. ત્યાં સાકર અલગ છે, લીંબુ અલગ છે, એનો સ્વભાવ એને છોડ્યો નથી, પાણીનો સ્વભાવ પાણી નથી છોડ્યો, નમકનો સ્વભાવ નમકે નથી છોડ્યો. એટલે તમારા જ્ઞાનમાં તમે બધું સાથે હોવા છતાં પણ ચારને ગૌણ કર્યું ને એકને મુખ્ય કર્યું. આનું નામ તો સમ્યક દર્શન છે. કોને ગૌણ કર્યું? ચારને ગૌણ અને એકને મુખ્ય. એવી રીતના દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ ને પર્યાયમાં થતા રાગાદી ભાવને ગૌણ અને એમાં રહેલો, એની મધ્યમાં રહેલો શુદ્ધ સ્વભાવ મુખ્ય. તો શું થઈ ગયું? સમ્યક દર્શનની પ્રાપ્તિ અને આંશિક વિતરાગતા પ્રગટ થઈ. વધ્યા આગળ? મને સંતોષ નથી તો પણ આગળ વધીએ છીએ આપણે, ખ્યાલ આવે છે? હવે તમે આના પર બહુ વિચાર કરજો કે આ સમ્યક્ત્વ વગર, સ્વભાવની દ્રષ્ટિ વગર, આત્માની અનુભૂતિ વગર, આ કાળ અને આ ભવમાંથી આપણે ચાલ્યા ગયા ને, તો ખરેખર આ ચાર ગતિ ચલાસી લાખ એવા ક્યાંય રખડવા ચાલ્યા જશો. આગળ વધીએ મમતાબેન. ચલો, હવે થોડાક શબ્દો તમે યાદ રાખશો તો હું તમને કહું. કોઈ પણ જીવને સાંભળજો જરા ધ્યાનથી, મારે અગિયારમાં ગુણસ્થાની ખૂબી બતાવીશ. કોઈ પણ જીવને જયારે સમ્યક થાય ને, ત્રણ શબ્દ યાદ રાખજો શૈલીબેન, બરાબર? તમે ત્રણ ગ્લાસ લો, ત્રણ ગ્લાસ પાણીના, ઉદાહરણથી સમજાવશો ને ફટાફટ આપણે આગળ વધી શકીએ. સમજાય છે? એક ગ્લાસમાં, ત્રણ ગ્લાસમાં પાણી છે, એક ગ્લાસમાં કચરો છે પણ દબાઈ ગયો છે, યાદ આવે છે ને બધું કર્યું છે, બરાબર? એક ગ્લાસમાં કચરો છે, દબાઈ ગયો છે, એક ગ્લાસમાં કચરો જ નથી એટલે આખું પાણી સ્વચ્છ છે. સમજાય છે? બે, કચરો છે જ નહીં અને આખું પાણી સ્વચ્છ છે. અને એક ગ્લાસમાં કચરો છે નીચે દબાયેલો અને થોડો કચરો ઉપર આવેલો છે. ત્રણ વાત સમજાઈ ગઈ? આ રીતે કર્મની અપેક્ષાએ સમ્યક્ત્વમાં કોઈ ભેદ નથી, પણ કર્મની અપેક્ષાએ સમ્યક્ત્વને ત્રણ પ્રકારથી સમજાવવામાં આવ્યા છે. હવે થોડી વાત યંગસ્ટર્સ યાદ રાખજો. સૌથી પહેલા જયારે જીવને સમ્યક દર્શન થાય તો કયું થશે? ઔપશમિક સમ્યક્ત થશે, ઔપશમિક થશે. હવે આમાં હું ડિટેલમાં નથી જતી, પણ થોડુંક સમજવાની કોશિશ કરજો. ઔપશમિક સમ્યક્ત થશે તો સૌથી પહેલા જીવને ઔપશમિક, એટલે કે એ જે દર્શન રહ્યો છે અને જે અનંતાનું, હું થોડોક કર્ણાનિયમનો વિષય લઉં છું, ડર તો લાગે છે, ન સમજાય તો ગભરાતા નહીં, ન સમજાય તો એટલું સમજો કે જે કર્મમાં થવાનું છે અને થશે, મારે તો અંદરમાં હું આત્મા, હું પરમાત્મા છું એ નિર્ણય કરવાનો છે, થવા યોગ્ય જે પણ થવાનું હશે થશે. પણ આ કર્ણા નિયોગનો વિષય પણ આચાર્યદેવ એટલે સમજાવે છે કે તારા દ્રવ્યા નિયોગના સિદ્ધાંતો દ્રઢ થાય, તને વસ્તુની એક એક સમયની પર્યાયની સ્વતંત્રતા સમજાય, તને ખરેખર સર્વજ્ઞની મહિમા આવે અને સર્વજ્ઞ સ્વભાવની મહિમા આવે. બરાબર આટલી વાત સમજાઈ ગઈ? તો ઔપશમિક થયું ને,
તો ઔપશમિકમાં શું કહ્યું? એક દર્શન મોહ મિથ્યાત્વ નીચે દબાયેલો છે. પોઈન્ટ હવે આ પકડજો જરા ધ્યાનથી, એનો ક્ષય નથી થયો પણ એ દબાયેલો છે. બરાબર, ઔપશમિકમાંથી નિયમથી જીવને શાયોપશમિક સમ્યક્ત થાય. આપણે હવે એમ ઇમેજિન કરીએ કે ઔપશમિકમાંથી ચતુર્ગુણ સ્થાનમાં જ સમ્યક દ્રષ્ટિ જીવને ઔપશમિક પ્રથમોપશમ સમ્યક્તમાંથી શાયોપશમિક થઈ ગયો. કારણ કે ઔપશમિક સમ્યક્તનો કાળ એક અંતર્મુહૂર્તનો છે, એનાથી વધારે ઔપશમિક સમ્યક્ત ના રહી શકે. આટલું સમજાયું બધાને? ખ્યાલ આવે છે શું કહું છું? તો ચોથા જ ગુણ સ્થાનમાં ઔપશમિકમાંથી શું થઈ ગયું? શાયોપશમિક સમ્યક્ત થઈ ગયું. શાયોપશમિક સમ્યક્તનો કાળ ઘણો લાંબો છે, ઘણા લાંબા સમય સુધી શાયોપશમિક સમ્યક્ત રહી શકે. પણ આપણે બીજી કોઈ ગતિમાં નથી જતા, મનુષ્ય ગતિનો જીવ જ લઈએ અને મનુષ્ય ગતિમાંથી આગળ વધતા જીવની વાત કરીએ. બરાબર, એટલા મારી સાથે છો બધા? ઔપશમિકમાંથી શું થયું? કયું? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ કયું હતું? બધા બોલો, બધા બોલો, બધા બોલો. ઔપશમિક. ઔપશમિકમાંથી ગુણસ્થાન કયું છે? ચલો જલ્દી આગળ વધીએ. ઓકે, હવે એમાંથી જીવ શાયોપશમિક સમ્યક્ત્વ સાથે જીવ આગળ વધ્યો અને પંચમમાં આવ્યો, એટલે જીવ થઈ ગયો શ્રાવક. અણુવ્રત, બાર વ્રત, અગિયાર પ્રતિમાનો ધારક થયો. બરાબર, સમ્યક્ત્વ કયું છે? શાયોપશમિક. સમ્યક્ત્વ શાયોપશમિક. સમ્યક્ત્વ શાયોપશમિક. ગુણસ્થાન પાંચમું. કેટલાક શાયીનો અભાવ? ચારિત્ર. હવે ચારિત્ર પણ સાથે લેજો, સમ્યક્ત્વ શાયોપશમિક છે. બે કશાયના અભાવ પૂર્વકની વીત રાખતા છે. બરાબર, કયા ગુણસ્થાનમાં આવ્યા? બધાને સમજાય છે? થોડું સમજ કરણાનો વિષય પણ ગજબ છે. હવે આગળ વધીએ. બે કશાય છોકરીના મનુષ્ય, મનુષ્ય છે, આપણે મનુષ્ય લઈએ છીએ. બરાબર છે, કારણ કે આપણે એ જ ભાવમાં જીવને ક્યાં પહોંચાડવો છે? મોક્ષ. આ મોક્ષ માર્ગની યાત્રા છે. આ ફ્લો ચાર્ટ જોઈ લેજો. સમ્યક્ત થયું, એના પછી આત્મલીનતા 5 થી 10, એના પછી 12માં વિતરાગતા, 13 અને 14માં સર્વજ્ઞતા, અને પછી ગુણસ્થાનાતીત સિદ્ધ. આ ફ્લો ચાર્ટ છે. આ રૂટ થી આપણે સિદ્ધાલયમાં પહોંચવાનું છે. મને કયો યંગસ્ટર્સ ને પૂછું છું, એન્જિનિયરિંગ કેટલા વર્ષમાં થાય કોઈ સ્ટુડન્ટ? 4 વર્ષ. MBBS 5 વર્ષ. CA? હવે એ તો પૂછો જ નહીં, ખ્યાલ આવે છે? ઠીક છે, MBA હશે, જે પણ હશે, 4 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, અને પછી ફેલ થાય તો અટેમ્પ આપ્યા કરે, આપ્યા કરે, આપ્યા કરે, આપ્યા કરે. મને કહો, આ રૂટ, આ માર્ગ સમજાય છે? આ માર્ગને પાર કરતા કેટલો ટાઈમ લાગે વિચાર કરો તમે. અને આના માટે હું તમને કરણાનંદના હજારો ઉદાહરણ આપી શકું, એક એક આપીશ ને તમને હલી જશો. તમે માનવામાં નહીં આવે કે આત્માની અંતરંગ પુરુષાર્થની ધારા ઉપડે, પોઈન્ટ ખ્યાલમાં છે? તો તમે વિચાર કરો, આ અંતર્મુહૂર્તમાં જીવ સમ્યક્તથી લઈને 14માં ગુણસ્થાન સુધીની યાત્રા પાર કરી શકે. આટલી સામર્થ્ય આપણામાં ભરેલી છે, આટલી અનંત વીર્ય ધારી હું છું, અનંત જ્ઞાનને ધારી હું છું, અને ક્ષેપક્ષમ જ્ઞાન જે અનંત જ્ઞાનના ધારી આત્માને અનુભવ માટે મળ્યો છે, આ ક્ષેપક્ષમ જ્ઞાનને આપણે ક્યાં લગાડીએ છીએ? ચલો જલ્દી, બે કશાય છોકરીના અભાવ પૂર્વકની વીત રાખતા કયું ગુણસ્થાન? પાંચમું. સમ્યક્ત કયું છે? શાયોપશમિક. અને ચારિત્રમાં બે કશાયનો અભાવ છે. ઓહો, શ્રાવક છે. હવે જયારે પંચમમાંથી આગળ જશે તો પંચમ પછી કયું ગુણસ્થાન આવે? પાંચ પછી કયો નંબર આવે? અરે મેથ્સ પણ નથી આવડતું. પાંચ પછી કયો નંબર આવે? પાંચ પછી કયો નંબર આવે? પણ તમે એમ ના કરો, તમે અમને ગુણસ્થાનમાં પૂછો છો ને, તમે આન્સર રાઈટ આપીએ છીએ. ન સમજ્યા? પાંચમા ગુણસ્થાનથી 7મું ગુણસ્થાન. પરંતુ એક શરત, કોઈ પણ જીવને, બે શરત, કોઈ પણ જીવને જયારે પંચમમાંથી 7મું આવશે તો સૌથી પહેલા તો એ જીવ 12માં દ્રવ્યલિંગી ઋણિ હશે. ઘરમાં બેઠા બેઠા 7મું ગુણસ્થાનમાં આવે. પોઈન્ટ ચાલે, આજે આપણે વિતરાગતા પર ફોકસ કરીએ છીએ, કાલે આપણે અદભુત અદભુત વિતરાગી થયા પછી સર્વજ્ઞ અને સર્વજ્ઞ પરમાત્માના સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાનને સમજીને આપણને શું લાભ થાય છે એની યાત્રા સમજશું. કાલે આપણે બીજો ફ્લો ચાર્ટ લેશું. આજના ફ્લો ચાર્ટ સમજાય છે ને બધાને? ખ્યાલ આવે છે? તો બોલો, ભાયમાં થઈ ગયો દ્રવ્યલિંગી મુનિ. ગુણસ્થાન કયું છે? અજીન. વેરી ગુડ. સમ્યક્ત કયું છે? શાયોપશમિક. કેટલા કશાયનો ભાવ છે? બે. અવસ્થા કઈ છે? ધ્રુવીલિંગી. સમજાય છે? ટ્રાન્સફોર્મેશન કહેવાય ને, કહેવાય કે ના કહેવાય? એક જીવનું ટ્રાન્સફોર્મેશન કહેવાય કે ના કહેવાય? જોબ કરો તો ઉપર ઉપર જવું હોય ને, પછી આગળ સીઈઓ ને પછી ડિરેક્ટર ને પછી પ્રેસિડેન્ટ ને જે પણ. આત્માની પરિણતિનો અદભુત વિકાસ. એક વાત ખ્યાલમાં લેજો, આ જે પણ જીવ આગળ ગુણસ્થાનમાં વધે છે ને, જયારે પણ જીવ ગુણસ્થાનમાં આગળ વધે, ગુણસ્થાન આગળ વધે, ચોથામાંથી પાંચમામાં આવે, પહેલામાંથી પાંચમામાં આવે, પહેલામાંથી ચોથામાં આવે, પાંચમામાંથી સાતમામાં જાય, એક નિયમ કરણા નિયોગનો યાદ રાખજો કે એ જીવ એ સમયે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની દશામાં હશે. સમજાય છે શૈલીબેન? સમજાય છે? નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની દશામાં એ મિની અવસ્થામાં પંચમૃત સ્થાનવર્તી શ્રાવક બે કશાય. શ્રાવક એટલે હવે તો દ્રવ્યલિંગી મુનિ કહેવાય, શ્રાવક નહીં કહેવાય. બે કશાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાકતા વાળા મુનિરાજ સામાયિકમાં બેસ. એક આધાર અંદરમાં, એક આધાર ગુણસ્થાનનો આધાર, ગુણસ્થાનાતીત ભગવાન. ગુણસ્થાનાતીત ભગવાનની વિરાજનાનું નામ પહેલું ગુણસ્થાન. ગુણસ્થાનાતીત ભગવાન આત્માની આરાધના ચાલુ થઈ ચોથું, વૃદ્ધિ થઈ પાંચમું, અને ઓર વધારે વૃદ્ધિ થઈ તો આગળ ગુણસ્થાનમાં વધતો જાય. તમને ફીલ થાય છે? યાત્રા ફીલ થાય છે? લૌકિકમાં તો ક્યાંય જતા હોય ને આપણે વેકેશનમાં, દસ દિવસ પહેલા તમે એનું જોતા હો ને, બધું રિસર્ચ કરતા મેપ જોતા હો ને બધું જોતા હો, તમે લિટરલી ફીલ કરો, અચ્છા અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ. અહીંયા ફીલ કરો છો કે નહીં? કે અહીંયા એવું લાગે છે કોઈ ઓરો કી ચર્ચા ચલ રહી હૈ, એવું લાગે છે કોઈ ઓરો કી ચર્ચા. અચ્છા અચ્છા, હવે જીવ મુનિ થયો, અચ્છા શ્રાવક થયો, અચ્છા હવે છે. અરે પ્રભુ, આ રૂપે આપણે અલ્પકાળમાં પરિણમવાનું છે. આર યુ ફીલિંગ? અને એની વાત બોલો, અરે તૈયાર છો કે નહીં? મોક્ષ માર્ગનો પહેલો કદમ સમ્યક દર્શન. બોલો સમ્યક દર્શન. અવાજ અહીંયા જ અવાજ નથી આવતો તો અંદરથી જોર ક્યાંથી આવશે? પ્રાપ્ત કરેંગે. અરે બોલો જોરથી, સમ્યક દર્શન. સપ્ત ભયો સે, સપ્ત તત્વ કા જ્ઞાન કરેંગે, જીવ અજીવ પહેચાન કરેંગે, સપર ભેદ વિજ્ઞાન કરેંગે, રાત્રિ ભોજન કભી કભી કરેંગે. બહાર કેવું લાગે? અરે પ્રભુ કોની માટે કરે છે? બોલો રાત્રિ ભોજન બિના છનાજલ ઓર અધિક ક્યા. બોલો બાલક ભક્ત નહીં, મજા જ ના આવી, જરાય ના આવી, મન તો આમાં તો જરાય ના આવી. ભક્ત નહીં. અચ્છા એક કામ કરીએ, પેલા લેડીઝ બોલે, જોઈએ અવાજ કેટલો જોરદાર છે, પછી જેન્ટ્સ બોલશે. ઓકે બોલો સમીરભાઈ રેડી? હા ચલ, હમણાં નહીં. હા અહીંયાથી, અહીંયાથી તો અવાજ, યંગસ્ટર્સ નો અવાજ ક્યાં ગયો? અરે બોલો જોશથી, ભક્ત નહીં. બોલો તમે લોકો, ભક્ત નહીં. ઓહો ગજબ. આ તો એવું છે ને, હવે એકચ્યુઅલી તો પછી વેદ તો પાછું પુરુષ વેદ જ હોય ને, મોં જોતા પહેલા કેટલો આનંદ આવે ભગવતી માતાનો. 19 વર્ષે ઉલસી રામ કે સંડે ટુ સંડે. બોલો જલ્દી. એ 19 કેટલા વર્ષે? વી ઓલ આર અબાઉ 19 આઈ થિંક. એની વન બિલો 19? યુ આર ઓ સો સ્વીટ. એની વન ઓનલી વન. વી ઓલ આર અબાઉ 19. અને તમે પરિણતિ જુઓ. 19 વર્ષે ઉલસી હે આત્મ લગન દિન રા, હે વાત ગમે નહી વિશ્વની, હે પ્રભુ ઉછળી જજો, હે પ્રભુ પામે જ હોય નિરાશ રે, મંગળ દ્વાર ખુલ્યા રે. મને આનો અર્થ નતો સમજાતો, પામે જ હોય નિરાત એટલે શું? અરે પામી ને નિરાતે બેસીશ. બોલો એક કરોડ નો હીરો ખોવાઈ ગયો તો કેટલી કેટલું ભાવે ખાવાનું? બોલો ઘરમાં ખોવાઈ ગયો હોય હીરો તો ખાવાનું કેટલું ભાવે? ઊંઘ આવે? ઘડી ઘડી શું યાદ આવે? જો ત્યાજો ને, ત્યાજો ને, ત્યાજો ને, ત્યાજો ને, ત્યાજો ને. હવે બોલો અહીંયા જો ને, અહીંયા જો ને, અહીંયા જો ને, અહીંયા જો ને. હે પ્રભુ પામે જે હોય નિરાત રે, મંગળ દ્વાર ખુલ્યા રે, સ્વાનુભૂતિ ના દ્વાર આજ ખુલ્યા, મંગળ દ્વાર ખુલ્યા રે.
સમય થઈ ગયો. આપણે ક્યાં આવ્યા? જલ્દી થોડું હોલ્ડ લઈએ. આપણે ક્યાં આવ્યા? સાતમા ગુણસ્થાનમાં, હે ને? મુનિરાજ, દ્રવ્યલિંગી મુનિ, શાયોપશમિક સમ્યત્વ, બે કશાયનો અભાવ થયો છે અજીંતો. સામાયિકમાં બેઠા, સ્વરૂપનો આશ્રય લીધો, ઉપયોગ અંતર્મુખ થયો, અંદરમાં ઢળ્યો ઠર્યો, અને એ અંતરંગ શુદ્ધોપયોગના આધારે એ મુનિરાજ ચારિત્રમાં ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાકતા ધારક ભાવલિંગી સંત થઈ ગયા. ક્યાં આવ્યા? આપણે સાતમામાં. હવે એટલું યાદ રહેશે? અરે યાદ રહેશે. એટલું સમ્યક તો કહ્યું છે, શાયોપશમે. ચારિત્ર સ્વરૂપાચરણ થઈ ગયું, દેશ થઈ ગયું, સક્કળ ચારિત્રના ધારક. બે વાત યાદ રાખશો, સમ્યક તો કહ્યું, અરે બોલો ને, વેરી ગુડ. અને ચારિત્ર સકળ ચારિત્ર, સકળ ચારિત્રના ધારક છે, બરાબર છે. અહીંયાથી આપણે યાત્રા ચાલુ કરશું અને પછી આગળ વધીને અગિયાર બાર ગુણસ્થાનની થોડી ચર્ચા જે બાકી છે લઈને પછી કાલે આપણે સર્વગીતાની અદભુત ચર્ચા કાલના આપણે ફ્લોચાર્ટના માધ્યમથી
સમજશું. કરો જગતના જયવંત વર્તો, ઓમકારનાદ જિનનો જયવંત વર્તો, જિનના સમો શરણ સૌ જયવંત વર્તો, મે તીર્થ ચાર જગમાં જયવંત વર્તો, અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો ભગવતી માતનો. બોલો આ ઋષભ, આ ભરત ભૂમિને પાવન કરનાર ઋષભાદી માયુર પર્વત ચોવીસ જીનેન્દ્ર ભગવાનનો, સાક્ષાત સમસામાં બિરાજમાન શ્રીમંદર આદિ અવિપુર પરમ શ્રીવરમાન જીનેન્દ્ર ભગવાનનો, અખંડ સાધનાના પ્રતિક બાહુબલી જીનેન્દ્ર ભગવાનનો, દિવ્ય ધન સાધુ સમસાર યોગસાર આદિ સમસ્ત જીનવાણી માતનો, કૈકા શ્રવણ કુંકુનાચર્ય આદિ સર્વમનેશ્વર ભગવાનનો, હું પરમાત્મા છું એવું નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એ શ્રીનાથ ગર્જના કરીને આપણને જગાડનાર એવા આપણા સૌનો પ્રમુખ કર. કહાન ગુરુદેવનો, કહાન ગુરુદેવ શ્રીનો મહિમા પ્રકાશનાર ધન્યતા પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો, અસુરસરને આત્મસિંહદાતા પરમ પૂજ્ય કૃપાળદેવ આદિ સર્વ જ્ઞાની ધર્માત્માઓનો, પરમ પવિત્ર વિત્રાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે નિન વાણી માં કો વંદના સત બાર હૈ. બોલો જીનવાણી માતનો જય હો.